એટલે બે ઘડીને માટે ભૂલી જતો હતો કે હું કોઈક મગધનો રહેવાસી છું. એ ભૂલી જતો હતો કે રૂની પૂણી બનાવી બનાવીને વેચવાનો મારો કોઈ ધંધો છે. પૂણીઓ કેમ નામ પડ્યું? રૂની પૂણી બનાવતો હતો, રૂ કાંતતો હતો, કાંતીને રૂની પૂણી બનાવતો હતો અને એ પૂણી લઈને બજારમાં વેચવા જતો હતો. એટલે એને બધા આ રીતે જોડકતા હતા કે આખો દિવસ જયારે જુઓ ત્યારે પૂણી લઈને ફરતો, એટલે એ પૂણિયા પૂણી વાળો એમ, એટલે એનું નામ પૂણિયો પડી ગયું. પણ એ સામાયિકમાં બેસતો હતો ત્યારે ભૂલી જતો હતો કે હું મગજનો રહેવાસી છું, ભૂલી જતો હતો કે હું કોઈક રૂની પૂણી બનાવનારો વેપારી છું, ભૂલી જતો હતો કે હું મારી પણ કોઈક આવક છે કે મારો કોઈ ધંધો છે, એ ભૂલી જતો હતો કે મારે પણ કોઈક પત્ની છે કે મારે પણ કોઈક ઘર છે. બધા તત્વોથી પર થઈને એ બે ઘડીને માટે આત્માના સ્વરૂપની અંદર કે મહાવીર પરમાત્માના ધ્યાનની અંદર એવો લીન બની જતો હતો કે એ બે ઘડીને માટે સિદ્ધત્વના આનંદની અનુભૂતિ કરી લેતો હતો. પોતાનું નામ ધારી અને રૂપધારી વ્યક્તિત્વને ભૂલીને પોતાના નિર્મળ આત્માનું જે શુદ્ધ અસ્તિત્વ છે એ અસ્તિત્વનો એવો કંઈક સ્પર્શ કરી લેતો હશે, એવી કોઈક મસ્તી અનુભવી લેતો હશે કે જેના કારણે એ વખતની એની આત્મસ્થ દશા, એ આત્મદશાનું એ પરિણામ કે એ આવી એવી આત્મદશા આવે તો જન્મ જન્માંતરના સંચિત કર્મો પણ તૂટીને ભૂક્કા બોલાઈ જાય, નારકીના બંધનો પણ તૂટી જાય એવી તાકાત એ એક સામાયિકની અંદર હતી. હજાર સામાયિક કર્યા પછી પણ આપણે આપણું ઘર ભૂલી શકતા ન હોઈએ, ઘરવાળાને ભૂલી શકતા ન હોઈએ, ધંધો અને રોજગાર ભૂલી શકતા ન હોઈએ, દેહ અને રૂપ અને નામને ભૂલી શકતા ન હોઈએ, અનામી અને અરૂપી એવા અસ્તિત્વનો કોઈ અણસાર પણ મેળવી શકતા ન હોઈએ, તો આપણે સામાયિકમાં શું મેળવ્યું એ ક્યારેક તો વિચારવું પડશે કે નહીં? એ માટે ભલે આજે આપણે ભૂલી ન શકીએ પણ એ માટેનો સાચો પ્રયત્ન પણ આપણે કર્યો ખરો કે મારે આ બધાને ભૂલી જવું છે, આનાથી ઉપર ઉઠવું છે, આટલો વિચારે આપણને આવ્યો? સિદ્ધિ તો પછી થશે, એ માટેની સાચી સાધના એ કરી આપણે. અમારું તો સામાયિક એટલે 48 મિનિટ કટાસનું પાથરીને બેસી જવાનું. અમે 48 મિનિટમાં રસોઈ નહીં કરીએ, ઝાડુ નહીં કાઢીએ ઘરમાં, કે ધંધા પેઢી ઉપર જઈને ઓફિસનું કામ નહીં કરીએ. બાકી 48 મિનિટમાં બધું કરવાની છૂટ, બધા વિચારો કરાય, વાતો કરાય, ઘરની ચીજો ઉપર વ્યક્તિઓ ઉપર ધ્યાન અપાય, છોકરા રમતા હોય તો એમાંય જીવ લઈ જવાય. કઈ રીતે આપણને કોઈ પરિણામો પ્રાપ્ત થાય? સમતાનો જેમાં લાભ થાય એનું નામ સામાયિક. સામાયિક કરીએ એટલે સમત્વની ભૂમિકા પ્રાપ્ત થવી જ જોઈએ. વિષમતાઓ આપણા ચિત્તની ટળે અને કોઈ સમત્વના આનંદનો અનુભવ થાય, એવો આનંદ આપણે અનુભવીએ એક બે ઘડીને માટે, કે આનંદની અનુભૂતિ આપણને સતત ખેંચાણ કરતી રહે કે ક્યારે પાછો સમય મળે ને હું સામાયિકમાં બેસી જઉં, કારણ કે એમાં જે મસ્તી છે એવી મસ્તી બીજી કોઈ પ્રવૃત્તિમાં નથી એમ આપણને સતત લાગ્યા કરે. પુણ્યો શ્રાવક જ્યાં પરવારતો હતો ને સામાયિક લઈને બેસી જતો હતો, કારણ કે એમાં જે એને આનંદ આવતો હતો, એમાં જે એને મસ્તી આવતી હતી, એ આનંદ અને એ મસ્તી સંસારની કોઈ ભૂમિકામાં એને પ્રાપ્ત નહોતી થતી, એવો આનંદ એ અનુભવી શકતો હતો. અને માટે ભગવાન મહાવીર જેવા મહાવીરને પણ એ પુણ્યા શ્રાવકના સામાયિકની પ્રશંસા કરવી પડી કે સામાયિક તો પુણ્યાનું. અને મગધ સમ્રાટ શ્રેણી આટલી અઢળક સંપત્તિનો સ્વામી એ પુણ્યા જેવા એક બે દોકડાની માત્ર આવક વાળા તદ્દન ગરીબ ગણાતા એવા એક એના ખોરડાના આંગણે જઈને, એની ઝૂંપડીના બારણે જઈને મગધ સમ્રાટ શ્રેણી ઉભો રહે છે, ભિક્ષા માગે છે, પુણ્યા એક સામાયિકનું ફળ મને આપી દે. કયું એ દ્રશ્ય હશે તમે કલ્પના તો કરો. મગધ સમ્રાટ શ્રેણીક, આટલી વિશાળ પૃથ્વીનો ધણી, અઢળક સંપત્તિનો સ્વામી, જેની પાસે આજે ખાધા પછી કાલે શું ખાવું એના પણ ઠેકાણા નથી, એવા પુણ્યા શ્રાવકના આંગણે જઈને જ્યારે ઉભો હશે ને હાથ લંબાવ્યો હશે કે પુણ્યા તું મહાન છે, મહાવીરના હૃદયમાં તે વસવાટ કર્યો છે, એ વસવાટ કરવાનું સદભાગ્ય હજી અમને નથી મળ્યું, અમારા કરતા તું ઘણો મહાન છે અને તારા એક સામાયિકનું ફળ આપી દે તો અમે ધન્ય બની જઈએ, એ જ્યારે શ્રેણી કે પુણ્યાની પાસે હાથ લાંબો કર્યો હશે, કાકલુદી ભરી યાચના કરી હશે, ત્યારે પુણ્યાનું વ્યક્તિત્વ કેટલું ઊંચું ચડી જતું દેખાય છે આપણને. કોઈ કલ્પના ચિત્રો ક્યારે જોયા છે ખરા? અરે ટીવી જોવા હોય તો આવા જુઓ, પિક્ચરો તો આ જોવા જેવા છે. કોઈ દિવસ પુણ્યાનું પિક્ચર જોયું જ નહીં તમે? આંખો બંધ કરીને ક્યારેક આવા પણ પિક્ચરો જુઓ, આંખો ખોલીને ને ટીવીને વીસીઆર ચાલુ કરીને તો રોજ પિક્ચર જુઓ છો, એ બધું બંધ કરીને ને આંખો બંધ કરીને પણ ક્યારેક સામાયિકમાં બેસો, એક સામાયિક આવું કરો કે એ સામાયિકમાં કોઈ નહીં, તમે પુણ્યાનું ધ્યાન ધરો, ભગવાનનું નહીં ભગવાનના ભક્તનું ધ્યાન ધરો, કે પુણ્યા શ્રાવકના એક એક જીવનના પ્રસંગોનું ચિંતન ચાલે, એ એક એક પ્રસંગોના દ્રશ્યો આપણી નજર સામે તરવરે અને એ સામાયિક પૂરું થતા થતા તો આપણને એમ થઈ જાય કે આહા હા હા શું પુણ્યો કમાલ કરી નાખી પુણ્યા તે તો, અને એ પુણ્યાની પ્રત્યે આપણે આમ ઓવારી ગયા હોઈએ. એવું એકાદું સામાયિક કર્યું કોઈ વાર? પુણ્યાનું ધ્યાન કેટલી વાર ધર્યું તમે સામાયિકમાં? મહાવીરનું ધ્યાન ક્યાંથી લાગશે? મહાવીરના ભક્તનું પણ ધ્યાન આપણને તો નથી લાગતું, બીજા જ કોઈક ધ્યાનો ચાલ્યા કરે છે સામાયિકમાં બી. ચિત્ત આપણું ચંચળ છે, બેસીએ છીએ, માળા ફેરવીએ છીએ, પણ એ મણકા જ ફરે છે, માત્ર માળાના મણકા, મનના મણકા. એક કવિએ કીધું, માળા મુજસે લડ પડી, માળા મુજસે લડ પડી, મૂરખ શું ફેરવે મોય, મન ફિરાલે જગત સે તો પાર ઉતારું તોય. માળા મુજસે લડ પડી, મૂરખ શું ફેરવે મોય, મને ખાલી શું ફેરવ્યા કરે છે, જેમ મને ફેરવે છે એમ તારું મન પણ ફેરવી લે. મન ફિરાલે જગત સે, પુણ્યો એ કરતો હતો, એને મન ફેરવી લીધું તું સંસારથી, બે ઘડીને માટે સિદ્ધ શિલાની ઉપર પહોંચી જતો હશે. આપણે તો માત્ર કલ્પનાઓ કરવી જ રહી કે પુણ્યો શું કરતો હશે, ખરેખર એની અનુભૂતિ તો આપણી કલ્પનાથી પણ ઘણી મહાન હશે. પણ આપણે એવી ચોક્કસ કલ્પના કરી શકીએ કે બે ઘડીને માટે આ દુનિયાથી ઉપર ઉઠી જતો હશે, સંસારને ભૂલી જતો હશે, સિદ્ધ શિલાની અંદર પહોંચી જતો હશે, અનંતા સિદ્ધોની અનુભૂતિનું એક સેમ્પલ એ ત્યાં આગળ ચાખી લેતો હશે કે અનુભવી લેતો હશે. અને માટે જ એ પુણ્યો એવી કોઈક અદભુત સિદ્ધિ પામી જતો હશે કે જેના કારણે એના જીવનની અંદર કોઈ બહારનું તત્વ ન હોવા છતાં પણ એના જીવનનો આનંદ અને મસ્તી બહારથી ઘણું બધું હોવા જેની પાસે છે એની પાસે પણ ન હોય એવી કોઈક એની મસ્તી હતી. મન ફિરાલે જગત સે તો પાર ઉતારું તોય. આપણે તો માત્ર મણકા જ ફેરવા કરીએ છીએ, મનનો મણકો ફેરવવાનું આપણે શીખ્યા જ નથી કોઈ દિવસ, એ તો ઊંધા જ ફરી રહ્યા છે. માળાના મણકા આમ ચાલે ને મનના મણકા આમ ચાલે, ઊંધા, અંદરથી બહાર જવાનું. આમ તમને કોઈ દિવસ વિચાર આવ્યો ખબર છે કે માળા આમ આમ શું કામ ફેરવવાની? આમ તમે માળા ગણો ને, મણકાને આમ કરો ને, અંદર લેતા જાઓ. શા માટે? એ એટલા માટે કે બહાર ભટકતું જે મન છે એને બહારમાંથી અંદરમાં લાવવાનું છે આ માળા દ્વારા. માળાના મણકા એમ આપણને સૂચવે છે કે બહારથી અંદરમાં આવો. કોઈ દિવસ આમ માળા ગણાય? આપણે મણકા આમ ફેરવીએ છીએ અને મનના મણકા આમ જાય છે, અંદરમાંથી બહાર જવાનું. સામાયિકમાં બેઠા હોઈએ ત્યારે વિષમતાના વિચારો કરવાના, એટલે અંદરમાંથી આપણે બહાર ગયા. આપણી મુસીબતોની કોઈ અવધિ નથી. મનનો મણકો સીધો ફેરવવાનું આપણે શીખ્યા જ નથી. માળાના મણકા સીધા ફરે છે, મનના મણકા ઊંધા ફરે છે, માટે આપણું કોઈ દિવસ ઠેકાણું પડતું નથી. વિનય વિજયજી મહારાજ કહે છે કે ચિત્તના બે મોટા દોષ છે કે આપણું ચિત્ત ચંચળ છે, એ ઠરતું જ નથી આત્માની અંદર, પરમાત્માની અંદર, ધર્મની અંદર, સમતાની અંદર ઠરતું નથી. એ સતત ભટક્યા કરે છે, ભટક્યા કરે છે, ભટક્યા જ કરે છે. મનની આ ભટકવાની ગતિ એને કંટ્રોલમાં લાવવા માટે ધ્યાન છે. કેવું મન ભટકે છે શરીરથી હમણાં કદાચ બે ચાર ઠેકાણે આજે આમ ગયા, એક મિનિટને માટે બસ ચાલી ગઈ, બસ ચૂકી ગયા, પણ તાત્કાલિક એક જગ્યાએ પહોંચ્યા વિના છૂટકો નથી. હવે બસની રાહ જોવા જાઓ તો અડધો કલાક બગડે એમ છે, અને એના કરતાં ચલો ચાલી નાખીએ એમ ચાલીને ગયા, એમ એક વાર બે વાર દિવસમાં આવ્યા, આજે બે ચાર ઘટના એવી બની તો સાંજ પડે પડે પછી પગ થાકે ને, પગ દુખે છે માણસ, કે આજે તો ભટકી ભટકીને થાકી ગયા. પગ થાકે છે, કોઈ દિવસ ભટકી ભટકીને મન થાક્યું ખરું આપણું? કે આજે તો બહુ ભટક્યું, હવે તો હું થાકી ગયું એમ કોઈ દિવસ મને ફરિયાદ કરી આપણને? એક કવિએ સરસ વાત કરી એક ઠેકાણે કે થતે કેવું સારું અગર મનને હોત પગજો, થતે કેવું સારું અગર મનને હોત પગજો. જો મનને પગ હોત તો કેવું સારું થાત, થતે કેવું સારું અગર મનને હોત પગજો, કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી, કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી. પગ હોત તો કેવું સારું થાત કે ભટકી ભટકીને ક્યાંક થાકત તો કોક દાડો તો અટકી જાત, પણ આ તો મન અટકતું જ નથી, અટકતું જ નથી, ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે છે. અટકવાનું તો એ શીખ્યું જ નથી. આ મનને જો પગ હોય અને એ પગને થાક લાગતો હોય તો કેવું સારું થાત. આપણું મન કોઈ દિવસ થાકતું જ નથી, ગમે એટલું ભટકે એને થાક લાગતો જ નથી. વિચારો કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, એનો કોઈ અંત આવતો નથી. આ મનની ચંચળતાને ટાળવી જ રહી. જેમ મનની ચંચળતા એ એક દોષ છે, એમ મનની અંદર આવતી મલિનતા એનો બીજો દોષ છે. ચંચળ છે એની સાથે સાથે આપણું મન મલિન છે, એ ગંદા વિચારો કરે છે, ખોટા વિચારો કરે છે, મમતાના જ વિચારો કરે છે, સમતાથી દૂર ભાગવાની દોડધામમાં એ ચાલ્યા કરે છે. આ જે મનની મલિનતા છે એને ન કરવાના વિચારો કરવાનું વધુ સૂજે છે. ખોટી જ વિચારધારામાં એ દોડ્યા જ કરે છે. પછી એ વિષયના વિચારો હોય, કષાયોના વિચારો હોય, સ્વાર્થના વિચારો હોય, હિંસાના વિચારો હોય, જૂઠના વિચારો હોય, ચોરીના વિચારો હોય, બધે મલિનતા 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 કેટ કેટલા ડાઘ આ મનની ચાદર ઉપર લાગી ચૂક્યા છે. આપણું મન ગંદુ થયું છે, મન મલિન થયું છે. ચંચળ અને મલિન બનેલા એવા મનને એકાગ્ર અને પવિત્ર કરવાની જે ક્રિયા એનું નામ છે ધ્યાન. ધ્યાન એટલે શું? વિશુદ્ધમ ચ યદેકાગ્રમ ચિત્તમ તદ ધ્યાનમુત્તમમ. હેમચંદ્રાચાર્ય ધ્યાનની આ વ્યાખ્યા આપી કે વિશુદ્ધ અને એકાગ્ર એવું જે ચિત્ત એનું નામ ધ્યાન. મનને વિશુદ્ધ બનાવો, મનને એકાગ્ર બનાવો, બે કામ કરશો તો તમે શુભ ધ્યાન પ્રાપ્ત કર્યું કહેવાશે. અશુભ ધ્યાનને ટાળવા માટે અને શુભ ધ્યાનને જગાડવા માટે આ પ્રયત્ન કરવાનો છે. મનની ચંચળતાને મલિનતાને ટાળતા રહેવાનું છે. જે કોઈ પણ પાણી કે સાબુ એ માટે કામ લાગે, આ મલિનતાને ધોવા માટે, આ ચંચળતાને ધોવા માટે એનો સતત ઉપયોગ કરતા રહેવાનું છે. અને એવા 12 જાતના સાબુ અને 4 જાતના પાણી અહીંયા આગળ વિનય વિજયજી મહારાજ આ ગ્રંથમાં બતાડવાના છે. 16 ભાવના એટલે બીજું કંઈ નથી, એ સાબુ અને પાણી છે જે તમારા મનની મલિનતાને અને ચંચળતાને ધોઈ નાખશે, એને નિર્મળ, સ્વચ્છ અને સ્થિર કરી દેશે. સ્થિરતા નથી અને સ્વચ્છતા નથી, આપણા મનમાં સ્વસ્થતા પણ નથી અને સ્વચ્છતા પણ નથી. જો સ્થિરતા આવે તો સ્વસ્થ બની જાય, જો પવિત્રતા આવે તો સ્વચ્છ બની જાય. આપણા મનને સ્વચ્છ બનાવવાનું છે અને સ્વસ્થ બનાવવાનું છે. અને એ માટેનો શ્રેષ્ઠ ઉપાય જો કોઈ હોય તો ત્યાં ભાવનાઓનું ચિંતન છે. અને એટલા માટે વિનય વિજયજી મહારાજ કહે છે કે મારા આ ગ્રંથની અંદર રજૂ થનારી ભાવનાને તમે સાંભળજો, એને હૃદયમાં ધારણ કરજો. કારણ કે જો આ ભાવનાઓને ધારણ નહીં કરો તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની જ્વાળાઓ એ ઝેર એ તમારા મૂળિયાને વિવેકને નષ્ટ કરી રહ્યા છે. વિવેકના મૂળિયા જ જો બળી ગયા તો પછી ક્ષમતાના અંકુરા તો ક્યાંથી ઉગી શકશે? અને અંકુરા નહીં ઉગ્યા હોય તો એની વેલ ક્યાંથી વિસ્તરી શકશે? વેલ વિસ્તરી નહીં હોય તો એની શાંતિનો, ઠંડકનો અનુભવ તમે ક્યાંથી કરી શકશો? આ બધું કરવા માટે પહેલું કામ તમારે આ કરવું પડશે, વિવેકને જાગૃત કરવો પડશે. અને વિવેક જાગે છે આ ભાવનાઓની દ્રષ્ટિઓ દ્વારા, ભાવનાઓને સ્થિર કરવા દ્વારા. એ ભાવનાઓ તમારા મનને ઉજળું બનાવશે. ઉજળું બનેલું મન શુભ ભાવોમાં તરબોળ બનશે. શુભ ભાવો સમતાનો અનુભવ કરાવશે. સમતા સુખના માર્ગે લઈ જશે અને સુખ એ આત્માનો સ્વભાવ છે, માટે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે. આખો આ ક્રમ છે, વ્યવસ્થિત ક્રમ બતાડેલો છે. પણ આપણી કમનસીબી છે કે બીજી બધાની ચિંતા કરનારા આપણે, બધાના મૂળમાં રહેલા આપણા મનની ચિંતા જ નથી કરતા. રોજ ઘરની અંદર વાસી દૂતો કાઢો કે નહીં? ઘરમાં રોજ ઝાડુ કાઢો, કચરો નીકળે, કચરા પોતા તો રોજ થાય ઘરમાં. ઘરને ચોખ્ખું રાખવાની રોજ આપણને ચિંતા છે. રોજ વાસણ માંજનારા આપણે કોઈ દિવસ મનને માંજવાનો પ્રયત્ન કર્યો ખરો? રોજ ઘરના કચરા કાઢનારા આપણે આપણા મનનો કચરો કાઢવા માટે કોઈ દિવસ ચિંતા કરી ખરી? રોજ કપડાં ધોનારા આપણે ક્યાં કપડામાં કોઈ વાસ ના આવવી જોઈએ, પરસેવાની, ગંદા ન થવા જોઈએ કપડાં, એ ચિંતા કરનારા આપણે, મારા મનને, મન ગંદુ ન થવું જોઈએ, મનની અંદર કોઈ દુર્ભાવનાઓની વાસ ના આવવી જોઈએ, એ માટેની કોઈ જાગૃતિ સેવી ખરી? કપડા ચોખ્ખા કરવા છે, મન ચોખ્ખું કરવું નથી. વાસણ રોજ માંજવા છે, મનને કોક દાડો પણ માંજવાનું શીખ્યા નથી. ઘરના કચરા પોતા રોજ કરીએ છીએ પણ મનને પણ વાળી જોડીને ક્યાંય કોઈ ઝાડા બાજી ગયા હોય તો એને કાઢી નાખીએ, એ માટેનો કોઈ પ્રયત્ન આપણને સૂઝતો નથી. જબરજસ્ત ઉપેક્ષા આપણે કરી બેઠા છીએ આપણા મનની, કે જે આપણું મન આપણી શાંતિનું મૂળભૂત કારણ છે કે આપણી અશાંતિનું મૂળભૂત કારણ છે. પછી આપણને ક્યાંથી સુખ અને શાંતિ મળે? સુખ અને શાંતિ મેળવવા માટે મનના જાળાઓ કાઢવા પડશે, મનના વાસણને માંજવું પડશે, મનના કપડાઓને સ્વચ્છ કરવા માટેનો પ્રયત્ન કરવો પડશે. અને એ પ્રયત્ન આ ભાવનાઓ દ્વારા થઈ શકે એમ છે. આ ભાવનાઓ આ રીતે જો અંતરમાં ઉગશે, વિવેકને જગાડશે, તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ટળશે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ટળ્યા તો જીવનની ઘણી ઘણી સમસ્યાઓ અને સંઘર્ષો આજે ઓછા થઈ જશે. નહીં તો આશા નહીં રાખતા કે જો આ મૂળભૂત આપણે ચિંતા નહીં કરીએ તો આપણા જીવનમાં કોઈ શાંતિનો અનુભવ આપણે કરી શકીએ. આ ગ્રંથ સાંભળવાનો હોય, ગ્રંથ સાંભળીને એની ભાવનાઓને હૃદયમાં સ્થિર કરવાની હોય તો એ કોઈના માટે નહીં, આપણા જ મનની શાંતિ માટે જરૂરી છે. આપણી સ્વસ્થતા માટે અને સમતા માટે અનિવાર્ય જરૂરી છે. જો આપણે આપણે આપણી જાતને સુખી કરવા માટે ઘણું બધું કરીએ છીએ તો આ પણ કર્યા વિના ચાલે એમ નથી, કારણ કે આ વિના આપણને બચાવી શકે એવું કોઈ તત્વ નથી. સંસારની વિષમતાઓ તો રહેવાની રહેવાની ને રહેવાની જ છે. એ વિષમતા ભરેલા સંસારની વચ્ચે પણ સમતાનો અનુભવ કરવો હોય તો તત્વદ્રષ્ટિઓને સિદ્ધ કરી લેવી જોઈએ, મનને કેળવી લેતા શીખવું જોઈએ, મનને એવી રીતે એને વળાંક આપી દેવો જોઈએ કે સહજ રીતે કોઈ અશાંતિના વંટોળ અંતરમાં જન્મે જ નહીં. વિનય વિજયજી મહારાજ એ વાત કરી રહ્યા છે, યશ્યા સ્વયં શ્રુતકૃતાતિશયમ વિવેક પિયુષ વર્ષ રમણીયતમ શ્રયંતે. યશ્યાશયમ, જેના હૃદયનો આશય, છઠ્ઠા શ્લોકમાં વિનય વિજયજી મહારાજ આ વાત કરે છે કે જેના હૃદયનો આશય યશ્યાશયમ શ્રુતકૃતાતિશયમ, જે આ ભાવનાઓ સાંભળવાની છે, શ્રુત જ્ઞાન છે, તીર્થંકરોની વાણી છે, એના દ્વારા શ્રુતકૃતાતિશયમ, એના કારણે અતિશય જેને પ્રાપ્ત થયો છે એટલે કે જેને વિશિષ્ટ એવી શક્તિ પ્રાપ્ત થઈ છે, જેના હૃદયનો વલણ જ બદલાઈ ગયું છે આ સાંભળવાના કારણે, આ ભાવનાઓના કારણે, એનાથી હૃદયને ભાવિત કરવાના કારણે, જેના હૃદયનું આખું વલણ બદલાયું છે, તો એવા બદલાયેલા વલણની ઉપર વિવેકરૂપી અમૃતનો વરસાદ હંમેશા થયા જ કરે છે. મનના વલણને બદલી નાખો તો અંતરમાંથી જ અમી વર્ષા ચાલ્યા કરશે શુભ ભાવોની, અને એ શુભ ભાવોની જ્યાં અમી વર્ષા ચાલ્યા કરશે ત્યાં જ્યાં સિંચન હોય, જ્યાં વરસાદ સારો વરસતો હોય, ત્યાં વેલડીઓને વધતા કેટલી વાર લાગે, પછી સદભાવના સુરલતા નહીં તસ્ય દૂરે, એને માટે અમૃતવેલ, સદભાવનાની સમતાની અમૃતવેલ નહીં તસ્ય દૂરે, એને માટે જરાય દૂર નથી, અને એ જો ફેલાઈ ગઈ તો શું થશે, લોકોત્તર પ્રસમ સૌખ્ય ફલ પ્રસૂતિ. લોકોત્તર એવું જે પ્રસમનું સુખ છે, સમતાનું સુખ છે, આત્માનું જે સુખ છે, એનો એ જન્મ કરાવી આપશે, એનો જન્મ થશે એમાંથી. એ કલ્પવેલડી સુરલતાની નીચે આવેલો આત્મા એ લોકોત્તર સુખને જન્મ આપી દેશે એવા શુભ વાતાવરણની વચ્ચે, કે જેની અંતિમ આકાંક્ષા છે, અંતિમ ઝંખના છે, એ તો થશે કે તમારા હૃદયનું વલણ બદલાઈ ગયું હશે. તો ભાવનાઓનું આ કાર્ય છે કે આપણા હૃદયના વલણને બદલી નાખે છે. એકની એક વાત તમે વારંવાર વિચારતા રહો, વિચારતા રહો, વિચારતા રહો, મનને એ રીતે કેળવતા રહો, કેળવતા રહો, કેળવતા રહો, તો એક દિવસ ચોક્કસ એવો આવે કે પછી સામે કોઈક વિપરીત ઘટના બની હોય પણ કેળવાયેલી આપણી વિચારધારા એને અનુરૂપ જ વિચારને જન્માવશે, અને એવો અનુરૂપ સમ્યક વિચાર જન્મ્યો તો એના કારણે જે મનમાં વ્યાકુળતા થતી હોય, વ્યાકુળતા થતી ટળી જશે. મનના વલણને બદલી નાખવાનું છે. આજે આપણા મનના વલણ ઊંધા ચાલ્યા છે, કંઈક પણ આવે એટલે તરત જ આપણે અકળાઈ જઈએ છીએ, અપસેટ થઈ જઈએ છીએ, વિવેક ગુમાવી બેસીએ છીએ, આવેશમાં અંધ બની જઈએ છીએ, અને અંધ બનેલા એવા આપણે ન કરવાના કામો કરી બેસીએ છીએ. પણ આ બધું કેમ થાય છે કે આપણે પહેલેથી જ ખોટું ગણિત માંડ્યું. એક ગણિત ગુણાકાર કરવો હોય એમાં પહેલો જ એક આંકડો જે છે એનો ગુણાકાર કરતા તમે ખોટું ગણિત માંડી દીધું અને ખોટો આંકડો મૂક્યો. માની લો કે પછીનું બધું ગણિત સાચું પણ કરો તો એ જવાબ સાચો આવે કે ખોટો? એક પહેલી ભૂલ કરી એટલે બાકીનો બધો જવાબ. એમ સંસારની અંદર જીવન જીવતો જીવાત્મા, એની સામે આવતા પાત્રો, પદાર્થો, પરિસ્થિતિઓ, એ બધાને મૂલવવાનું જો ભૂલી ગયો, ખોટી રીતે મૂલવણી કરી નાખી, હૃદયનું વલણ ખોટી રીતે ઢળી પડ્યું ને એક ખોટી ભૂલ કરી, તો એ પછી જીવનની બધી પ્રવૃત્તિઓ છેવટે અશાંતિમાં તાણી જનારી બનશે, જવાબ જીવનનો ખોટો આવીને ઉભો રહેશે. વિનય વિજયજી મહારાજ કહે છે, પહેલેથી જ ભૂલ ન થાય માટે સાવધાન થાવ, મનના વલણ જ બદલી નાખો તમે, કે હા બરોબર છે, હું સમજતો તો આમ જ થાય, આમ જ હોય, એ વિચાર તમારી વ્યાકુળતાને એકદમ ટાળી દેશે. યશ્યાશયમ શ્રુતકૃતાતિશયમ વિવેક પિયુષ વર્ષ રમણીયતમ શ્રયંતે. જેનો આશય શ્રુતથી પવિત્ર થયેલો છે ને એના કારણે જેની ઉપર અમૃતની વર્ષા થઈ રહી છે, એવા અમૃત વર્ષા, વિવેકરૂપી અમૃત વર્ષાના કારણે એના આત્માની ધરતી ઉપર સમતાની વેલને પાંગરી જતા, વિસ્તરી જતા જરાય વાર નહીં લાગે, અને એવી વેલની નીચે પ્રસન્નના સુખની પ્રસૂતિ કરી દેશે, એ જન્મ આપી દેશે કોઈક આધ્યાત્મિક સુખને. આવા સુખનો અનુભવ કરવા માટે હૃદયના વલણ બદલતા શીખવું જોઈએ. જો વલણ ન બદલ્યું, જો એના કારણે વિવેક જાગ્રત ન થયો, તો નાનકડી પણ ભૂલ ક્યારેક મોટી થપાટ મારનારી પણ બની ગયા વિના રહેશે નહીં. નાનકડી ભૂલ, વિવેક ચૂકી જાય છે માણસ, અને વિવેક નથી એટલે સારા સાર નો એને ખ્યાલ આવે જ નહીં કે શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, અત્યારે શું પકડી લેવા જેવું છે, શું જતું કરવા જેવું છે, એ સમજી શકતો નથી. જીવ વિવેક ન હોવાના કારણે, વિષયોની લોલુપતાના કારણે, કોઈક તીવ્ર આકર્ષણોના કારણે, અને માટે એવી ગંભીર ભૂલ કરી બેસતો હોય છે કે પોતાના જ સુખને એ દૂર ફગાવી દેતો હોય છે. શેઠજીને મળ્યો હતો અવસર, મળ્યો હતો નારદજી જેવા, નારદજી વૈકુંઠમાં લઈ જવા માટે આવ્યા હતા. કાયમના દુઃખો ટળી જાય ને પરમ સુખની પ્રાપ્તિ થઈ જાય એવો અવસર હતો. પણ વિવેક ન હોય એ અત્યારે કઈ તકને પકડી લેવા જેવી છે ને કઈ વાતને જતી કરવા જેવી છે એનો એને ખ્યાલ ન રહે. એટલે વિવેક નહોતો માટે શેઠજી ખેંચાઈ ગયા, દીકરાને પરણાવી દઉં પછી વૈકુંઠમાં આવીશ. પરણાવવા માટે 2 મહિના બગાડ્યા. પરણાવ્યા પછી વળી નારદજી આવ્યા કે ચલો શેઠજી વૈકુંઠમાં આવવું છે ને, તો કે આવવું છે પણ જરાક હવે દીકરાનો આગ્રહ છે કે પોતરાનું મોં જોઈને પછી જજો. એટલે વળી પાછા 2 વર્ષ બીજા બગાડ્યા. વિવેક નથી ત્યાં, શું પકડવું ને શું છોડી દેવું એ ખ્યાલ ન રહે, અને એ ખ્યાલ ન રહે એ કોઈ દિવસ સુખનો અનુભવ ન કરી શકે. 2 વર્ષની મુદત લઈને પાછા ગયા નારદજી. 2 વર્ષ પછી પાછા આવ્યા તો શેઠજીનો પત્તો જ નથી લાગતો. દીકરાએ કહી દીધું કે શેઠજી તો ઉપડી ગયા છે, અવસાન થયું છે, શેઠનું મૃત્યુ થયું. નારદજીને ધ્રાસકો પડ્યો કે આવો મહાન ઊંચો જીવ જે સંસારમાં રહેવા છતાં સંસારમાં જેને કોઈ રસ નહોતો, અહીં બેઠો બેઠો પણ ભગવાનનું નામ લેતો હતો, ક્યારે વહેલું વૈકુંઠ મળે એની વાતો કરતો હતો, આવો બિચારો આત્મા ચાલ્યો ગયો, આત્મા મહાન હતો ક્યાંક તો ગયો હશે. વળી ભગવાન પાસે પહોંચ્યા. ભગવાન કહે છે રેવા દો નારદજી, નકામા ધક્કા ન ખાઓ. નારદજીએ છતાં પણ શેઠજીનો પક્ષ ખેંચ્યો, બહુ આગ્રહ કર્યો, પ્રભુ એક વાર મને આપ એનું એડ્રેસ બતાડો, જો એને લઈ આવું છું કે નહીં. અરે એને બિચારાને તો એક જ તમન્ના છે, ચોક્કસ આવશે આ શેઠજી તો. અને છેવટે ભગવાને એને ઠેકાણું બતાડ્યું કે જુઓ નારદજી, એ દીકરા જ્યાં આગળ તમે એને ગયા હતા એ દીકરાનો જે ગોડાઉન છે એનો અનાજનો ધંધો છે, તમે જે ગયા હતા એ તો એની ઓફિસ છે, પણ એની થોડીક આગળ એનું એક ગોડાઉન છે જેમાં અનાજની ગુણોની ગુણો ભરી રાખે છે. એ ગોડાઉનની અંદર આ મારો દીકરો, મારો ધંધો, મારું ઘર, આ મમતામાં ને મમતામાં મરીને એના જ ગોડાઉનની અંદર ઉંદરડા તરીકે ઉત્પન્ન થયો છે શેઠ.
ઓહો,
નારદજી તો સ્તબ્ધ થઈ ગયા સાંભળીને કે આવા મહાન ભાવિક ધર્મપ્રેમી શેઠ મરીને ઉંદરડો ત્રિયંચની ગતિમાં હશે. ઠીક છે, હવે શરીરની શું મહત્વ છે, દેહ ગમે તેવો હોય આત્મા તો મહાન છે ને. ઉંદરના અવતારમાં ગયો તો શું થઈ ગયો, પણ એ ઉંદરના પણ દેહમાં રહેલો આત્મા કેટલો મહાન છે. મારે તો એવા આત્માનો ઉદ્ધાર કરવો છે, ભલે એને ઉંદર રૂપે હોય તો ઉંદર રૂપે, પણ મારે એને લઈ આવો. એટલે નારદજીએ પાછું પ્લેન તૈયાર કર્યું. પ્લેન લઈને પાછા આવ્યા નારદજી અહીંયા આગળ. પેવેલિયનમાં વિમાન ઉતાર્યું, પોતે નીચે ઉતર્યા. નીચે ઉતરીને સીધા જાય છે ત્યાં આગળ દીકરાની દુકાને ગયા. પેઢીએ દીકરો બેઠો હતો, વળી પાછો નારાયણ નારાયણ કર્યો એટલે દીકરો ઉભો થઈ ગયો. પ્રભુ નારદજી આપ ફરી પધાર્યા, કહો કેમ પધાર્યા છો, તારું ગોડાઉન ક્યાં છે કે. ચલો દીકરો વિચારમાં પડી ગયો કે નારદજીને વળી મારા ગોડાઉનની હું જરૂર પડી. પ્રભુ આપને કઈ કામ? હા મારે કામ છે, હું તારા બાપને લેવા માટે આવ્યો છું. તારા પિતા બહુ ઊંચો જીવ છે, બિચારાને સંસારમાં કોઈ આકર્ષણ નથી, આ તારા કારણે એણે એનો જન્મ એડે ગુમાવ્યો. પણ ખેર આત્માની મહાનતા ક્યાંય ટળતી નથી, એવો એ મહાન આત્મા તારે ત્યાં ગોડાઉનમાં ઉંદરડા તરીકે ઉત્પન્ન થયો છે. ચાલ તું મને બતાડું એને વૈકુંઠમાં લઈ જવા માટે આવ્યો છું, તું મને તારું ગોડાઉન બતા. ભલે પ્રભુ. દીકરો નારદજીને લઈને ચાલ્યો આગળ. જરા ગોડાઉન હતું એક મોટું, ગોડાઉન ખોલે છે, અંદર ગયા. નારદજી આમ ઉભા રહ્યા, જુએ છે, ક્યાંય ક્યાંય દેખાય છે, પણ આમ તેમ નજર નાખે છે. થોડીક વાર તો દેખાવે નહીં, એટલામાં અચાનક 2-4 ઉંદરડા દોડતા હતા અને એની પાછળ એક બિલાડો પડ્યો હતો. ઓહો સોરી, નારદજીએ એમ કીધું વિષ્ણુ ભગવાને કે ગોડાઉનની અંદર બિલાડા તરીકે ઉત્પન્ન થયો છે. હવે આ બિલાડો તો બિલાડો, નારદજી આયા જુએ છે તો આગળ 4 ઉંદરડા ને પાછળ બિલાડો દોડા દોડ ચાલી છે, જોઈ લીધું. પણ નારદજીએ તો તરત, નારદ ઋષિ દેવર્ષિ કહેવાય, એને તો બધું આવડે, બધાની ભાષા પણ આવડે, બધું જાણે, એ તો દેવર્ષિ. દેવર્ષિ નારદે બિલાડાને એની ભાષામાં તરત જ બોલાવ્યો કે કેમ ભાઈ. અને જેમ નારદજીને જોયા બિલાડાએ, બિલાડો ઓળખી ગયો. ઓહો પ્રભુ આપ પધાર્યા. નારદજી કે હવે ગરબડ નહીં, તારે આવવું છે વૈકુંઠમાં. પ્રભુ એમાં પૂછવાનું શું હોય? જુઓ ને પ્રભુ, આ સંસારની માયા કેટલી ખતરનાક, આ દીકરાઓના મોહમાં રહ્યો, મેં તો મારો જન્મ ગુમાવ્યો. પ્રભુ આપની કેટલી કરુણા, આપની કેટલી દયા કે મારા જેવા અભાગ્યા જીવ ઉપર પણ આપે દયા કરી આપ મને લેવા પધાર્યા. પ્રભુ નારદજી કે આ લેવા જ આવ્યો છો, હવે ગરબડ નહીં, મારે તારું ભાષણ સાંભળવું નથી, વૈકુંઠમાં આવવું છે ને. પ્રભુ આવવું જ છે, અહીં છું પણ જીવ ત્યાં જ પડ્યો છે, અખિયા હરિદર્શન કી પ્યાસી. પ્રભુ ક્યાં જીવને સુખ છે પણ, તમન્ના તો એ જ છે ક્યારે વહેલું વૈકુંઠ મળે. તો નારદજી કે બસ તો ચાલ વાંધો નહીં, બિલાડો તો બિલાડાના અવતારમાં, પણ હું તને લઈ જઈશ અને ત્યાં તો વિષ્ણુ ભગવાન છે, ભગવાન તને આ અવતારમાંથી મુક્ત કરી દેશે, તને મુક્ત કરી દેશે, તું ધન્ય બની જઈશ, ચાલ તું ચાલ જલ્દી. પ્રભુ સાચું કહું, ક્યારનો તમારી રાહ જોતો હતો કે ક્યારે નારદજી આવે, ક્યારે હવે જો ફરી મોકો મળે ને આપણા નસીબમાં હશે તો જ નારદજી આવશે અને તો જ કંઈક આપણું ઠેકાણું પડશે અને વૈકુંઠમાં જવાનું મળે, મેં તો આ મોકો ગુમાવ્યો. પ્રભુ આપની રાહ જોઈને બેઠો હતો અને ખરેખર એને માટેની મારી પૂરી તૈયારી હતી, પણ હું અહીં રાહ જોતો હતો ત્યારે આપ પ્રભુ પધાર્યા નહીં. આજે આપ પધાર્યા છો ત્યારે મન તો એમ કે છે કે હમણાં જ આપની સાથે ચાલ્યો આવું, પણ પ્રભુ સાચું કહું, આ મારા દીકરાએ હમણાં જ રૂપિયા 80,000 નો માલ ભર્યો છે અહીંયા આગળ આ ગોડાઉનમાં, પૂરા રૂપિયા 80,000 નો માલ ભર્યો છે. અને પ્રભુ આપ જોઈ રહ્યા છો ને ઉંદરડાનો અહીં કેટલો ત્રાસ છે, આ હું છું તો ઉંદરડા થોડા કે ગભરાય છે અને દૂરના દૂર રહે છે. જો હમણાં હું ચાલ્યો જઉં તો આ ઉંદરડા એક પણ ગુણ સલામત નહીં રહેવા દે, બધી ગુણો કાતરી નાખશે, મારા દીકરાને એટલું મોટું નુકસાન થશે. અને પ્રભુ એમ થાય કે વૈકુંઠમાં જવું હોય, આવું ઊંચું સારું કામ કરવું હોય તો પરોપકાર કરીને ગયા હોઈએ તો આત્માને ત્યાં પણ શાંતિ મળે, આ દીકરાનું કેટલું ભલું થઈ જાય. પ્રભુ મને તો કોઈ મોહ નથી, મારે તો હવે શું લેવા દેવા છે, પણ મારા રહેવાથી જો દીકરાને નુકસાન થતું અટકતું હોય, હા કારણ કે હું છું તો ઉંદરડાઓ પરોપકાર, બાકી કઈ અમને કોઈ મોહ નથી, પરોપકાર માટે આ તો દીકરાનું ભલું થાય એટલા માટે જ રહ્યા છો ને. ગરડાઓને મારે પૂછો, ગરડાઓને કહીએ કેમ ભાઈ હવે શું કામ ચોંટ્યા છો, સાહેબ હજી છોકરાઓને અનુભવ નથી, ધીમે ધીમે છોકરા તૈયાર થાય છે, જરાક બરોબર અનુભવ લઈ લે, અમને તો હવે સાહેબ કંઈ મોહ નથી સંસારમાં, પણ દીકરા હોય તો જવાબદારીઓ છે, બાપ તરીકે એ બી સંભાળવું પડે, દીકરાને વ્યવસ્થિત તૈયાર કર્યા હોય તો પરિવાર દુઃખી ન થાય, એ પરોપકાર માટે જ રહ્યા છો ને બધા. કેટલા પરોપકારી જીવો રહે છે મા લક્ષ્મીમાં, તો દીકરો ઈચ્છતો નથી કે મારે બાપનો અનુભવ જોઈએ છે, દીકરાને એક બાપનો અનુભવ લેવો નથી, કારણ કે દીકરાના ને બાપના વિચારોના ને કાર્ય પદ્ધતિના કોઈ મેળ પડે એમ નથી. દીકરો ઈચ્છે છે કે બાપા આવે આમાંથી ખસી જાય તો સારું, દુકાને ના આવે તો સારું, કચકચ ન કરે તો સારું, પણ બાપને મોહ છૂટતો નથી. બાપ કે છે નહીં નહીં બેસ બેસ હજી તારે અનુભવ લેવાનો છે, બાપ ભૂલી જાય છે કે અનુભવ આપવાની ચીજ નથી લેવાની ચીજ છે, પેલાને લેવું નથી ને તમારે પરાણે આપવું છે, પછી સંઘર્ષ ઉભા થશે કે બીજું કઈ થાય, અનુભવ લેવાની ચીજ છે કે આપવાની ચીજ છે. દીકરાને 7 વાર ગરજ હોય ને એ એમ કે બાપુજી તમારા અનુભવની મને જરૂર છે માટે તમારો અનુભવ આપો, પણ દીકરો તો ઈચ્છતો જ નથી, એ કે છે કે બાપા તમારા કાળ જુદા હતા, જમાના જુદા હતા, આજની બધી પદ્ધતિઓ બદલાઈ ગઈ, હવે તમારી જૂનવાણી રીતો ન ચાલે, તમે કચકચ ના કરો વચ્ચે. બાપ કે બેસ બેસ હજી તને બહુ ખબર પડે, ઉગીને ઉભો થયો છે, અનુભવ શું છે તને, હું કહું એમ કર. અને આમાંથી સંઘર્ષો ઉભા થાય છે, આજે જૂની પેઢી અને નવી પેઢીના સંઘર્ષો ઉભા થયા છે, કારણ કે જૂની પેઢી હજી પોતાને મોહ છોડવા તૈયાર નથી, અધિકારો છોડવા તૈયાર નથી, અપેક્ષાઓ છોડવા તૈયાર નથી, નવી પેઢી એની રીતે વિકસી રહી છે અને સમજવા તૈયાર નથી, બંને કંઈક ભૂલ્યા છે, માટે ઘણા સંઘર્ષો ઉભા થયા છે. અને છતાં માને એમ કે અમે તો પરોપકાર કરી રહ્યા છીએ. આ પેલો બિલાડો કે પ્રભુ મને તો કોઈ મોહ નથી સંસારમાં, પણ દીકરાએ રૂપિયા 80,000 નો માલ ભર્યો છે, હું છું તો જરાક આ ઉંદરડા કંટ્રોલમાં રહે છે, હમણાં હું ચાલ્યો આવીશ તો બિચારાને એક ગુણ સલામત નહીં રહે, બધું નુકસાન થઈ જશે. પ્રભુ વૈકુંઠમાં જવું હોય તો થોડુંક કંઈક પરોપકારનું કામ કરીને જઈએ તો વધુ સારી સદગતિ મળે. એટલે પ્રભુ જોજો ખોટું નહીં લગાડતા ભાઈ સાહેબ, મારે તો વૈકુંઠમાં જ, પણ અને વધુ સમય નથી, ફક્ત 3 મહિના પછી સોદો પણ નક્કી થઈ ગયો છે, 3 મહિના પછી માલની ડિલિવરી છે, 3 મહિનામાં જો આ માલ ચાલ્યો જાય, ગોડાઉન ખાલી થઈ જાય તો પ્રભુ પછી હું તો તૈયાર જ બેઠો છું, હવે આ સંસારમાં કંઈ રહેવા જેવું છે ભાઈ કંઈ. એવી એણે સફાઈ બંધ વાતો કરી નારદજી પાછા એની વાતોમાં આવી ગયા કે ખરેખર બિચારો જીવ તો ઘણો ઊંચો છે, પણ હવે એની આ વાત સાચી છે, જોઈ રહ્યો છો ને કેટલા ઉંદરડાનો ત્રાસ છે, પણ હશે અને કઈ વધુ સમય નથી, 3 મહિનાની વાત છે, કાંઈ નહીં, ચલો 3 મહિના વળી પાછી એક પૃથ્વી ઉપર પરિક્રમા કરી આવી. આમે નારદજી કુતૂહલ પ્રિય તો ખરા જ, ક્યાંક ને ક્યાંક જાય, આડું અવડું કરે, માથાકૂટ કરે, ટાઈમ પાસ કરવો હતો. નારદજી વળી પાછા ટીજી પેવેલિયનમાંથી ત્યાંથી પાછા ફર્યા, ટીજી પેવેલિયનમાં પ્લેનમાં બેસી ગયા અને પ્લેનની 3 મહિનાની ટૂર ઉપર નારદજી ઉપડી ગયા છે. એ 3 મહિનાની ટૂર કરીને આવતીકાલે પાછા આવશે નારદજી. હવે આવતીકાલે આવે ત્યારે આ શેઠજી જે બિલાડાના અવતારમાં છે, 3 મહિનાની એને મુદત પાડી હતી, એ શેઠજી હવે શું કરે છે? નારદજીને હજી તો કેવા કેવા ધક્કા થાય છે, વિવેક નથી, કેવો અવસર મળ્યો છે, અવસરને ઝડપી લેવાનો વિવેક નથી, અને સારામાં સારી તકો મળી હોય બધું નકામું જાય છે, કારણ કે વિષયોની લોલુપતા પડેલી છે, દ્રષ્ટિ જ નથી, માટે આ બધી ગરબડો ઉભી થાય છે. વિનય વિજયજી મહારાજ આ સાંત સુધારસ ગ્રંથની અંદર આ વિવેકને જગાડવાની પ્રેરણા કરે છે, અને એ પ્રેરણા કર્યા પછી હવે ભૂમિકાના છેલ્લા બે શ્લોકો આવતીકાલે આપણે વિચારવાના છે, કે જે ભૂમિકાના હવે 16 ભાવનાઓ શરૂ થવાની છે. એ 16 ભાવનાઓ પહેલા ભૂમિકાના બે શ્લોકો છે, એ બે શ્લોકોની અંદર વિનય વિજયજી મહારાજ આવતીકાલે એ બતાડશે કે આ જે 16 ભાવનાઓ છે એ 16 ભાવનાઓ કઈ કઈ છે. 16 નો આખો એક સામાન્ય નકશો આવતીકાલે ચિતરવામાં આવશે.
સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ.